પ્રભુના જે વચનો આજે આપણે વાંચ્યા, ઉત્પત્તિનું પુસ્તક અને તેનો ત્રીજો અધ્યાય અને તેની 8-15 કલમો, અને ત્યાં જે આપણે વાંચ્યું કે કેવી રીતે શેતાને આદમ અને હવાને છેતરીને એમને પાપમાં પાડી દીધા, અને સર્પે એમને ભૂલાવ્યા અને એ લોકો પાપમાં પડી ગયા. અને ત્યારે યહોવા દેવે ઈશ્વરે આવીને એ 15મી કલમમાં જાહેર કર્યું, એ પ્રબોધવાણી હતી, અને તારી ને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની ને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ, તે તારું માથું છૂંચશે ને તું તેની એડી છૂંચશે. હા, કહે છે કે માનવ ઇતિહાસની અંદર એક સ્ત્રીનું સંતાન આવશે કે જે તારું માથું છૂંદી નાખશે, તોડી નાખશે. કહે છે હા, એ તારું માથું તોડી નાખશે, છૂંદી નાખશે. તું તો એના પગોમાં ખિલ્લા મારશે, પણ એ તારું માથું છૂંદી નાખશે. અને આપણે ગુરુવારે જોતા હતા 1 યોહાન 3:8 કે દેવનો પુત્ર શા માટે પ્રગટ થયો, તો કે શેતાનના કામનો નાશ કરવાને માટે દેવનો પુત્ર પ્રગટ થયો. પ્રભુ ઈસુ એ શેતાનનો નાશ કરી નાખવાને માટે અને શેતાનના કામનો નાશ કરવાને માટે આવ્યા. અને અહીંયા પણ આ પ્રબોધવાણી કહે છે કે તે તારું માથું છૂંદી નાખશે. અને આપણે એ પણ જોતા હતા લુકની સુવાર્તામાંથી તેનો 4:1 કે ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને યર્દનથી પાછો ફર્યો ને 40 દાડા સુધી આત્માથી અહીં તહીં રાનમાં દોરવાયો. પ્રભુ ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને એ શેતાનની ટેરિટરીમાં ઘૂસી ગયા, એ રાનમાં એના ક્ષેત્રમાં ઘૂસી ગયા. એટલું જ નહીં પણ પ્રભુ ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર હતા અને એમણે શેતાનને એ શરીરના ક્ષેત્રમાં, પ્રાણ અથવા જીવના ક્ષેત્રમાં અને આત્માના ક્ષેત્રમાં, ત્રણે ત્રણ ક્ષેત્રોમાં એને હરાવી દીધો. રાઈટ, એને હરાવી દીધો. અને જેમ આપણે વાંચતા હતા માથીની સુવાર્તાના 12 અધ્યાય પ્રમાણે કે બળવાન માણસને એમણે શું કર્યો, બાંધી દીધો, એના ઘરમાં જ બાંધી દીધો. અને બાંધી દઈને એણે જે બીજા લોકોને, શેતાનને બાંધ્યા હતા, એ લોકોને છોડાવવાની શરૂઆત કરી દીધી. હા, એ બંદીવાનોને છોડાવવાની એણે શરૂઆત કરી દીધી, અને લોકોને દુષ્ટ આત્માના બંધનોમાંથી છોડાવતો હતો અને માદાઓને સાજા કરતો હતો અને શેતાનના રાજ્યમાં ગાબડા પાડવા માંડ્યા. એણે શેતાનના રાજ્યમાં જબરજસ્ત ગાબડા પાડવા માંડ્યા કે પહેલાં દુષ્ટ આત્માઓ અને એ બધા શું કરવા માંડ્યા, ચીસા ચીસ ને ઘાંટા ઘાંટ મચી ગઈ એમ કહે છે. કારણ કે એ શેતાનનું રાજ્ય તોડી નાખવા લાગ્યો. અને શેતાનને થઈ ગયું કે હવે આપણી આઈ બની છે. આપણે જ્યારે એ બધા ફકરાઓ વાંચીએ છીએ ત્યારે એ પોકારીને કહેતા હતા, કરે તું કોણ છે અમે જાણીએ છીએ, કહે છે. રાઈટ, તું તો દેવનો પુત્ર છે અમે જાણીએ છીએ, કહે છે. તારે ને અમારે શું છે, એને તું શું અમારા સમય અગાઉ અમારો નાશ કરવા આવી ગયો છું ને, વગેરે વગેરે વગેરે. રાઈટ, પણ પ્રબોધવાણી તો પહેલેથી હતી જ ને કે એક દિવસ એ પ્રભુ ઈસુ આવશે અને શેતાનનું માથું છૂંદી નાખશે, શેતાનનું માથું છૂંદી નાખશે. અને એટલે ખળભળાટ મચી ગયો શેતાનના રાજ્યની અંદર, સખત ખળભળાટ મચી ગયો. અને શેતાનને થયું કે હવે આઈ બની છે, કે હવે આ મારું રાજ્યના કચર ઘાણ વાળી દેશે અને ટુકડે ટુકડા કરી નાખશે. આને કોઈ પણ રીતે શું કરવો પડે, રોકવો પડે, કે આને કોઈ જગ્યાએ સ્ટોપ કરવો પડે, કાં તો આને મારી નાખવો પડે. હા, એને કોઈ પણ રીતે એને રોકવો પડે, એને મારી નાખવો પડે, નહીં તો કહે છે કે આ ચાલે નહીં. અને તમે જુઓ કે શેતાનને ખબર પડી ગઈ કે આ જ મને શિક્ષા કરનાર છે, આ જ મારો ન્યાયાધીશ છે કે જે આખરે મને બાંધીને નરકાગ્નિમાં નાખી દેશે. અને એટલે જો આ જ મારો ન્યાયાધીશ હોય તો પછી આ ન્યાયાધીશને જ હું મારી નાખો તો પછી મારો ન્યાય કરનાર કોઈ રહે નહીં, મને શિક્ષા કરનાર કોઈ રહે નહીં. યોહાનની સુવાર્તા ને તેનો 5મો અધ્યાય અને તેની 22મી કલમ. યોહાન 5:22 93મું પાનું નવા કરારમાં. યોહાન 5:22 કહે છે, કેમ કે બાપ કોઈનો ન્યાય ચૂકવતો નથી, બાપ કોઈનો ન્યાય કરતા નથી, પણ ન્યાય ચૂકવવાનું સઘળું કામ તેણે દીકરાને સોંપ્યું છે. તમે જો પ્રભુ ઈસુ એ આખરી ન્યાયાધીશ છે અને એ આખરી ન્યાય કરનાર છે, એ શ્વેત રાજ્યાસન પર બિરાજનાર છે અને સઘળાનો ન્યાય કરનાર છે. અને શેતાનને ખ્યાલ આવી ગયો કે આજ મારો ન્યાયાધીશ છે, કે આજ મારો ન્યાય કરશે આખરે, અને અત્યારથી જ મને મારવા માંડ્યો છે, મને ઘાયલ કરવા માંડ્યો છે, મને તોડી પાડવા માંડ્યો છે. આ ન્યાયાધીશ જે છે એને મારે કોઈ જગ્યાએ સ્ટોપ કરવો પડે, રોકવો પડે, કાં તો એને મારી નાખવો પડે, અને જો એને મારી નાખવામાં સફળ થાઉં તો પછી કે મારો ન્યાય કરનાર કોઈ રહે નહીં અને મને શિક્ષા કરનાર કોઈ રહે નહીં અને નરકાગ્નિમાં નાખનાર કોઈ રહે નહીં. બધા ગુનેગારો આવું વિચારે કે પોતાના ન્યાયાધીશને ખલાસ કરી નાખે. એટલે ન્યાયાધીશના ઘરે બધી જગ્યાએ સખત સિક્યોરિટી હોય, એના લીધે જ અમે જો કે હું એ મારા ન્યાયાધીશને મારી નાખું એમ કે. અને કોલોસ્યનો પત્ર તેનો 2 અધ્યાય ના યોહાનની સુવાર્તા તેનો 13મો અધ્યાય તેની 2:26-27 કલમ. અને તમે જો કે શેતાને શું કરવા માંડ્યું, શેતાને એ ફરોસીઓને, સાદુકીઓને, શાસ્ત્રીઓને, રોમનોને ઉશ્કેરવા માંડ્યા કે ગમે તેમ કરીને આ ઈસુને શું કરો, વધસ્તંભે જળાવ, ઈસુને વધસ્તંભે જળાવ. એણે ફરોસીઓને, સાદુકીઓને, પ્રમુખ યાજકોને, રોમનોને ચડાવવા માંડ્યા એટલી હદ સુધી કે એણે ઈસુના શિષ્યોમાંના એકને પણ ચડાયો એમ કહે છે. યોહાનની સુવાર્તા તેનો 3જો અધ્યાય 13મો અધ્યાય યોહાન 13:2. હવે શેતાને અગાઉથી સિમોનના દીકરા યહુદા ઈસ્કારિયોતના મનમાં તેને પરસ્વાધીન કરવાની પ્રેરણા કરી હતી. કોણે પ્રેરણા કરી? શેતાને. શેતાને આ બધાને ઉશ્કેરવા માંડ્યા કે ઈસુને મારી નાખો, કે આપણે ઈસુને મારી નાખો કે. અને એણે ફરોસીઓને, સાદુકીઓને, શાસ્ત્રીઓને, પ્રમુખ યાજકોને, બધાને ઉશ્કેર્યા એણે. એ રોમનોને પણ ઉશ્કેર્યા, સાથે સાથે એણે શિષ્યોમાંના એકને પણ ઉશ્કેર્યો. અને યહુદા ઈસ્કરિયોતના મનમાં તેને પરસ્વાધીન કરવાની તેણે પ્રેરણા કરી હતી. અને પછી આગળ 26મી કલમ. માટે ઈસુ ઉત્તર આપે છે કે હું કોળિયો બોળીને જેને આપીશ તે જ તે છે, કે છે તે જ તે છે. પછી કોળિયો બોળીને તે સિમોન ઈસ્કારિયોતના દીકરા યહુદાને આપે છે. અને કોળિયો લીધા પછી તરત તેનામાં શેતાન પેઠો, એમ બાઇબલ કહે છે, શેતાન પેઠો. માટે ઈસુ તેને કહે છે, એટલે કે શેતાનને કહે છે, જે કરવાનો છે તે જલ્દી કર, કહે છે, તું જે કરવાનો છે તે જલ્દી કર. એને સામે પડકાર ફેંકે છે ઈસુ, એને સામે પડકાર ફેંકે છે કે તું જે કરવાનો છે તે જલ્દી કર. હવે શેતાન એ પોતાના ન્યાયાધીશને મારી નાખવાને માટે બધા ચોખડા ગોઠવી નાખ્યા, પણ શેતાન એક વાત નહોતો જાણતો કે ઈસુ એ કેવળ ન્યાયાધીશ નથી, પણ ઈસુ તો યોહાન જેમ કહે છે બાપ્તિસ્મા કરનાર યોહાન 1:29 પ્રમાણે કે જુઓ કોણ, દેવનું હલવાન, યસ, જુઓ દેવનું હલવાન કે જે જગતનો પાપ હરણ કરે છે. તમે જો કે એ દેવનું હલવાન પણ હતો. જો ઈસુને તમે બલિદાન કરી દો શું થાય, તો એના લોહીમાં પાપોની માફી આવી જાય. એના લોહીમાં જો પાપોની માફી આવી જાય તો શેતાન બધાને શેના બંધનથી બાંધે છે, પાપના બંધનથી, બરાબર. લોહીની લોહીમાં પાપોની માફી આવી જાય ઈસુના લોહી દ્વારા તો બધાના બંધન તૂટી જાય, બધાના બંધન તૂટી જાય. અને શેતાન જે કરવા ધારે છે એના કરતાં વિપરીત કશું થઈ જાય, યુ નો કશુંક થઈ જાય. અને તમે જુઓ કે બાઇબલ કહે છે કે આ તો બહુ મોટો મર્મ હતો, રહસ્ય હતો, કે જે ઈશ્વરે ગુપ્ત રાખેલું હતું. પહેલો કોરિન્થી તેનો બીજો અધ્યાય અને તેની 7 અને 8 કલમ. શેતાનથી એને સંતાડી રાખેલો, એને ગુપ્ત રાખેલો. બાઇબલના જૂના કરારમાં કેટલું બધું લખેલું છે એના વિશે, પણ આ એને કંઈ બાઇબલ આવડતું નહીં બરાબર. શું શેતાનને? નહીં તો એ ત્યાંથી શોધી શક્યો હોત ને. પહેલો કોરંથ, અરે કલોશિયનો, પહેલો કોરંથીઓનો પત્ર તેનો બીજો અધ્યાય અને તેની 7 અને 8 કલમ, 163 અને 164મું પાનું નવા કરારમાં. પણ દેવનું જ્ઞાન, એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન, એમ બાઇબલ કહે છે. શું કહે છે? ઈશ્વરનું જ્ઞાન, ઈશ્વરની યોજના, જે ગુપ્ત રખાયેલી યોજના કહે છે. દેવનું જ્ઞાન એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન, અનાદિકાળથી દેવે આપણા મહિમાને સારું નિર્માણ કર્યું હતું. આપણા ઉદ્ધારને સારું જેણે નિર્માણ કર્યું હતું, આપણા મહિમાને સારું, તેની વાત અમે શું કહે છે? મર્મમાં બોલીએ છે, મર્મમાં બોલીએ છે. ને 8મી કલામ, આ જમાનાના અધિકારીઓમાંના કોઈને તે જ્ઞાનની ખબર નથી કહે છે. કેમ કે જો તેઓને તેની ખબર હોત તો તેઓ મહિમાવાન પ્રભુને વધસ્તંભે ના જડત. એ જમાનાનો અધિકારી કોણ? શેતાન. શેતાનને જો આ વાતની ખબર હોત તો કોઈ સંજોગોમાં ભૂલ કરત નહીં, ઈસુને વધસ્તંભે જડી દેવાની. પણ એને આ વાતની ખબર જ નહોતી. એને ત્યાં કહું મારા ન્યાયાધીશને મારી નાખું છું કે છે, પછી મારો કોણ ન્યાય કરનારને, પછી મને કોણ શિક્ષા કરનારને, મને કોણ નરકમાં મોકલનારને. અને એનું બફાઈ ગયું ને અહીંયા, બરાબર બરાબર બફાઈ ગયું એનું જ. કારણ કે ઈશ્વરે પહેલેથી જ આ ગુપ્ત રાખેલી આ યોજના. જો આ જમાનાનો અધિકારી શેતાનને ખબર હોત તો કે જે કે એ પ્રભુને વધસ્તંભે ના જડત, એમ બાઇબલ આપણને સ્પષ્ટ કહે છે. કોલોસ્યનો પત્ર તેનો બીજો અધ્યાય ને તેની 14મી કલમ. કોલોસ્યનો પત્ર તેનો બીજો અધ્યાય અને તેની 14મી કલમ. અને વિધિઓનું ખત, 199મું પાનું નવા કરારમાં. અને વિધિઓનું ખત જે આપણી વિરુદ્ધ હતો અને આપણને પ્રતિકૂળ હતો તેને ભૂસી નાખીને તથા વધસ્તંભે તેને ખીલા મારીને વચમાંથી કાઢી નાખ્યો. શેતાન શું કરતો હતો? આપણી સામે આરોપનામું હંમેશા રજૂ કરે, હંમેશા એ આપણી સામે આરોપનામું રજૂ કરે. આરોપનામું એટલે કે વિધિઓનું ખત આપણી આપણી વિરુદ્ધ એ લાવે કે આ બધાય પાપીઓ છે કે છે, એ બધાય નર્કમાં જવાને માટે લાયક છે કે છે, એ બધાય નર્કમાં જવા માટે યોગ્ય છે કે છે, આ બધાય પાપીઓ છે. અને તમે જાણો છો કે અયુબના પુસ્તકમાં પણ અયુબની વિરુદ્ધ હંમેશા બોલ્યા જ કરતો હતો. ઈશ્વર કે આ માણસ બહુ સારો છે, ન્યાયી માણસ છે બધું, પણ પેલો શું કરે? ના 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 કે એની સામે આરોપનામું રજૂ કરતો હતો. અને તમે જુઓ કે શેતાન, કારણ કે ઈસુ ન્યાયાધીશ છે, એટલે ન્યાયાધીશની આગળ આવીને શેતાન એ આપણી વિરોધ આરોપનામું રજૂ કરે કે આ બધાય પાપ્યો જ બધા નરકમાં જવાને માટે લાયક છે. અને તમે જો પ્રકટીકરણનું પુસ્તક 12મો અધ્યાય અને તેની 10મી કલમ. પ્રકટીકરણનું પુસ્તક અને તેનો 12મો અધ્યાય અને તેની 10મી કલમ. ત્યારે આકાશમાં મેં મોટી વાણી બોલતી સાંભળી કે હવે તારણ, પરાક્રમ, અમારા દેવનું રાજ્ય તથા તેના ખ્રિસ્તનો અધિકાર આવ્યા છે. કેમ કે અમારા ભાઈઓ પર દોષ મૂકનાર, હા દોષ મૂકનાર કોણ? શેતાન કહે છે ભાઈઓ પર, આપણા પર દોષ મૂકનાર, જે અમારા દેવની આગળ, પ્રભુની આગળ રાત દાડો તેઓના પર દોષ મૂકે. તમે જો રાત દાડો દોષ મૂકે છે, હા એ શેતાન એ આરોપનામું આપણી વિરુદ્ધ લાવતો હતો કે આ બધાય પાપીઓ છે ને કે આ બધાય નાશમાં જવાને માટે યોગ્ય છે. કારણ કે બાઇબલ કહે છે પાપનો મુસારો મરણ છે, એટલે કે બધા નાશમાં જવાને માટે યોગ્ય છે. પણ વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ ઉપર એ મારા માટે ને તમારે માટે બલિદાન બન્યા અને પોતાના લોહીથી આપણા પાપોની ખંડડી ચૂકવી દીધી. આપણા પાપોની પેનલ્ટી ચૂકવી દીધી. પ્રભુએ પોતાનું લોહી છેક મરતા સુધી એના લોહીનું એક એક ટીપું એણે વેવડાવી દીધું કે જેથી આપણને પાપોની માફીને નવું જીવન મળે. અને જ્યારે પ્રભુ ઈસુએ પોતાના લોહીથી એ ખંડળી ચૂકવી દીધી તો પછી આરોપનામાની કોઈ વેલ્યુ રહી ખરી? એ ચાર્જશીટ આપણી સામે મૂકમૂક કરતો હતો, એ ચાર્જશીટની કોઈ વેલ્યુ રહી? કશી જ ના રહી. અને એટલા માટે બાઇબલ કહે છે એ કોલોસીના પત્રના બીજા અધ્યાયની 14મી કલમમાં કે ઈસુએ તેને વધસ્તંભે જડીને શું કર્યું? વચ્ચેથી ચીરી નાખ્યું, ફાડી નાખ્યું, કાઢી નાખ્યું. કહે છે હવે આપણી સામે કોઈ ચાર્જશીટ નથી. શેતાનનો એ ચાર્જશીટ એ ફાડી નાખવામાં આવ્યો. અને તમે જુઓ કે પ્રભુ ઈસુ એ મારે ને તમારે માટે વધસ્તંભ પર વિંધાયા, ગવાયા, કચડાયા, બલિદાન બન્યા અને એમણે પોતાનો પ્રાણ આપી દીધો અને પ્રભુ ઈસુ વધસ્તંભ પર મરણ પામ્યા. એટલે શેતાનને લાગ્યું કે હવે મેં મારા ન્યાયાધીશને મારી નાખ્યો છે, કે મેં મારા ન્યાયાધીશને મારી નાખ્યો છે, મારો વિજય થઈ ગયો. અને એટલે પછી એ તો શેઓલમાં, એ હાડેસમાં ઉતરી પડ્યો કે હવે લેટ્સ હેવ એ સેલિબ્રેશન પાર્ટી, કે હવે આપણે આપણા વિજયની પાર્ટી મનાવીએ. કે છે એ વિજય મનાવવા માટે, સેલિબ્રેશન કરવા માટે એના પતિ થયેલા દૂતોને દુષ્ટ આત્માઓ સાથે એ હાડેસમાં એ વિજયની એની પાર્ટી મનાવવા માટે ઉતરી પડ્યો. એફેસીનો પત્ર તેનો 4th અધ્યાય 8, 9 અને 10 કલમ. એફેસીનો પત્ર તેનો 4th અધ્યાય અને તેની 8મી કલમથી એ માટે તે કહે છે કે ઊંડાણમાં ચડીને તે, એટલે કે ઈસુ, ઊંચાણમાં ચડીને તે બંદીવાનોને લઈ ગયો અને તેણે માણસોને દાન આપ્યા. તે ચડ્યો એટલે શું? પ્રથમ તે પૃથ્વીના નીચેના ભાગોમાં ઉતર્યો એમ નહીં કહે છે? એ ચડ્યો એ પહેલાં શું કહે છે? પૃથ્વીના નીચેના ભાગોમાં ઉતર્યો નહીં કહે છે? હા, એ ઉતર્યો. જે ઉતર્યો છે 10મી કલમ કહે છે તે એ છે કે જે સર્વને ભરપૂર કરવાને સર્વ આકાશો ઉપર ઊંચે ચડ્યો. તમે જો કે પ્રભુ ઈસુ એ ઊંચાણમાં ચડીને બંદીવાનોને લઈ ગયા તે ને તે પહેલાં બાઇબલ કહે છે કે તે ચડ્યો એટલે શું? પ્રથમ તે પૃથ્વીના નીચેના ભાગોમાં ઉતર્યો એમ નહીં? જ્યારે પ્રેરિતોનું આપણે વિશ્વાસનામું વાંચીએ છીએ ત્યારે કહે છે કે તે મરણ પામ્યો ને ડટાયો ને અધસ્થાનમાં ઉતર્યો. તમે જો કે પ્રભુ ઈસુ એ શેઓલમાં ઉતર્યા, તમે જો એ મરણ પામીને આત્માની અંદર એ નીચે શેઓલમાં ઉતર્યા. અને વાલા મિત્રો, શેઓલની અંદર બે ભાગ છે, એક તરફ ઇબ્રાહીમની ગોત છે અને બીજી તરફ હાડેસ છે, અને એ બે વચ્ચે બહુ મોટી ખાઈ આવેલી છે. લૂકની લખેલી સુવાર્તા અને તેનો 22મો અધ્યાય 16મો અધ્યાય અને 22 થી 26 કલમ આપણે વાંચીએ. લૂકની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય અને તેની 22મી કલમથી તે ભિખારી મરી ગયો, 77મું પાનું. ત્યારે દૂતો તેને ઇબ્રાહીમની ગોદમાં લઈ ગયા. કે છે શ્રીમંત પણ મરી ગયો અને તેને દાટવામાં આવ્યો અને હાડેસમાં પીડા ભોગવતા તેણે પોતાની આંખો ઊંચી કરીને વેગળેથી ઇબ્રાહીમને તથા તેની ગોદમાં બેઠેલા લાજરસને જોયા. તેણે ઘાંટો પાડીને કહ્યું કે ઇબ્રાહીમ બાપ, મારા પર દયા કરીને લાજરસને મોકલ કે તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે, કેમ કે આ બળતામાં હું વેદના પામું છું. પણ ઇબ્રાહીમે તેને કહ્યું કે દીકરા, તારા જીવનમાં તું સારાવાના પામ્યો હતો અને લાજરસ તો ભૂંડાવાના પામ્યો હતો, તે સંભાર, પણ હમણાં અહીં તે દિલાસો પામે છે અને તું વેદના પામે છે. એ સર્વ ઉપરાંત અમારી ને તમારી વચમાં એક મોટી ખાય આવેલી છે, તેથી જેઓ અહીંયા તમારી પાસે આવવા ચાહે તેઓ આવી ન શકે અને ત્યાંથી કોઈ અમારી પાસે આ પાર આવી શકે નહીં. તમે જો કે શેઓલની અંદર બે ભાગ છે, એક તરફ ઇબ્રાહીમની ગોદ, બીજી તરફ હાડેસ છે, અને એ બેની વચ્ચે મોટી ખાય આવેલી છે. અને જે જૂના કરારના સંતો હતા તેઓ મરણ પામીને એ આ પારાદેશમાં ઇબ્રાહીમની ગોદમાં જતા હતા. એ લોકો ઇબ્રાહીમની ગોદમાં જતા હતા. આપણને એમ થયું કે શા માટે? કારણ કે હજુ સુધી પ્રભુ ઈસુ વધસ્તંભ પર બલિદાન બન્યા નહોતા, એમનું લોહી વેળવામાં આવ્યું નહોતું. આપણો ઈશ્વર બહુ જ ન્યાયી ઈશ્વર છે. જ્યાં સુધી ન્યાય સંપૂર્ણ થાય નહીં ત્યાં સુધી કોઈને આમ તેમ ઘાલમેલ કરીને સ્વર્ગમાં લેવા તૈયાર નહોતો. અને એટલે એ લોકો પારાદેશમાં જતા હતા અને ત્યાં ઇબ્રાહીમની ગોદમાં એ લોકો જતા હતા. અને તમે જુઓ કે લુકની લખેલી સુવાર્તા તેનો 23મો અધ્યાય અને તેની 39-43મી કલમ, લુક 23:86મું પાનું અને તેની 39મી કલમથી, તેની સાથે ટીંગાયેલા ગુનેગારોમાંના એકે તેની નિંદા કરીને કહ્યું, શું તું ખ્રિસ્ત નથી? તો પોતાને તથા અમને બચાવ. પરંતુ બીજાએ ઉત્તર આપતા તેને ધમકાવીને કહ્યું, તું તે જ શિક્ષા ભોગવે છે તે છતાં શું તું દેવથી પણ ભીતો નથી? આપણે તો વાજબી રીતે ભોગવીએ છીએ, કેમ કે આપણે આપણા કામનું યોગ્ય ફળ પામીએ છીએ. પણ એણે કંઈ પણ ખોટું કર્યું નથી. તેણે કહ્યું કે હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. 43મી કલમ, તેણે તેને કહ્યું કે હું તને ખચિત કહું છું, આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ, કારણ કે હું પણ ત્યાં જઉં છું. કે આજ તું મારી સાથે એ પારાદેશમાં હોઈશ. અને ઈસુ એ ઊંચે ચડ્યા, પહેલાં નીચે ઉતર્યા અને શેઓલમાં ગયા. અને શેઓલમાં શા માટે ગયા? પહેલો પિત્તર તેનો 3જો અધ્યાય તેની 18-19મી કલમ, પહેલો પિત્તર અને તેનો 3જો અધ્યાય અને તેની 18-19મી કલમ, 232મું પાનું નવા કરારમાં. કેમ કે ખ્રિસ્તે પણ એક વેળા પાપોને સારું એટલે ન્યાયે અન્યાયોને બદલે દુઃખ સહ્યું, કે જેથી તે આપણને દેવની પાસે પહોંચાડે. તેને દેહમાં મારી નાખવામાં આવ્યો પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યો. તે આત્મામાં પણ તેણે જઈને બંદી ખાનામાં પડેલા આત્માઓને ઉપદેશ કર્યો. તમે જો કે શેઓલમાં જઈને એ બંદીવાનોને કે જેણે ઉપદેશ કર્યો, કે છે હા, જઈને એ ઉપદેશ કર્યો, સુવાર્તા પ્રચાર કર્યો, એ જરૂરી હતું. અને તમે જો કે શેઓલના બંને તરફવાળાઓને એમણે ઉપદેશ કર્યો, બંને જણાને ઉપદેશ કર્યો. હા, સૌથી પહેલાં એમણે એ પારદેશના સંતોને ઉપદેશ કર્યો અને કહ્યું કે તમે જૂના કરારની એ હલવાનના બલિદાનની વ્યવસ્થાઓ પર તમે વિશ્વાસ કરીને એ ભવિષ્યમાં આવનાર દેવનું હલવાન કે જે જગતનું પાપ હરણ કરે છે અને તમારા માટે બલિદાન બનશે એક દાડો અને પોતાના લોહીથી તમારા પાપોની ખંડણી ચૂકવી દેશે, એના પર તમે વિશ્વાસ કર્યો માટે તમે હવે પાપોની માફી પામ્યા છો અને હવે તમે સ્વર્ગમાં જઈ શકશો. કે હવે તમારે પારાદેશમાં રહેવાની જરૂર નથી, કે છે હવે તમે સ્વર્ગમાં જઈ શકશો. મેં વધસ્તંભ પર એ કાર્ય હવે પૂરું કરી નાખ્યું છે. મેં મરતા સુધી મારો પ્રાણ રેડી દીધો છે. મેં મારા લોહીનું એક ટીપું વેવડાવી દીધું છે. એ મારા લોહીથી તમારા પાપોની ખંડડી ચૂકવાઈ ગઈ છે અને માટે તમે હવે પાપોની માફી અને નવું જીવન પામ્યા છો, કારણ કે તમે ઓલરેડી એ વિશ્વાસ કર્યો હતો. એફેસીઓનો પત્ર તેનો 4થો અધ્યાય તેની 8, 9, 10 કલમ આપણે ફરીથી વાંચીએ. એફેસી 4 અને તેની 8મી કલમ, એ માટે તે કહે છે કે ઊંચાણમાં ચડીને તે બંદીવાનોને લઈ ગયો અને તેણે માણસોને દાન આપ્યા. કહે છે તે ચડ્યો એટલે શું? પ્રથમ તે પૃથ્વીના નીચેના ભાગોમાં ઉતર્યો એમ નહીં? જે ઉતર્યો તે એ છે, જે ઉતર્યો તે એ છે કે જે સર્વને ભરપૂર કરવાને સર્વ આકાશો ઉપર ઊંચે ચડે. કે છે હા, આ લોકોને પાપોની માફી અને નવું જીવન એ જાહેર કર્યા અને પ્રભુએ પોતાની સેવાની શરૂઆત કરતા પહેલાં પણ આ જ એમના જીવનનો ધ્યેય હતો એ જાહેર કર્યું હતું. લુકની લખેલી સુવાર્તા અને તેનો 4 અને તેની 18મી કલમ, લુક 4:18, એ નાઝરેથના સભાસ્થાનમાં વાંચતા, યશાયાનું પુસ્તક ખોલતા એણે પોતાની મિનિસ્ટ્રીનો ધ્યેય જાહેર કર્યો. પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્ર્યો આગળ સુવાર્તા પ્રગટ કરવા સારો તેણે મારો અભિષેક કર્યો છે. બંદીવાનોને છૂટકો, તમે જો કે આ બંદીવાનોને હવે છૂટકો આખરે, તથા આંધળાઓને દ્રષ્ટિ પામવાનું જાહેર કરવા, ઘાયલ થયેલાઓને છોડાવવા અને પ્રભુનું માન્ય વરસ પ્રગટ કરવા સારો તેણે મને મોકલ્યો છે. અને તમે જુઓ કે પ્રભુ ઈસુ વધસ્તંભ પર મરણ પામ્યા અને એમણે પોતાનો પ્રાણ છોડ્યો અને ત્યારબાદ એક બનાવ બની ગયો. માથીની લખેલી સુવાર્તા તેનો 27મો અધ્યાય અને તેની 52મી કલમ, માથીની સુવાર્તા તેનો 27મો અધ્યાય 52મી કલમ 32મું પાનું, ને કબરો ઉઘડી ગઈ ને ઊંઘેલા સંતોના ઘણા શરીર ઉઠ્યા. કે છે કેમ ઉઠ્યા? કારણ કે હવે પારાદેશમાંથી હવે એમને જવાનું છે. તમે કે પુનરુત્થાન થઈ ગયું લોકો. ને કબરો ઉઘડી ગઈ ને ઊંઘેલા સંતાનોના ઘણા શરીર ઉઠ્યા, ને તેના પાછા ઉઠ્યા પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા ને ઘણાઓને દેખાયા. કે છે હવે આગળ, પછી એ બીજી તરફ સેવલના બીજા ભાગના લોકો તરફ વળીને ઈસુ કહે છે એ હાડેસના લોકોને કે તમે એ જૂના કરારની એ જે સુવાર્તા હતી કે હલવાનના બલિદાનની વ્યવસ્થા દ્વારા એ સૂચક હતું કે દેવનું હલવાન ભવિષ્યમાં માનવ ઇતિહાસમાં આવશે અને આખી માનવ જાતના પાપોને માટે પોતાનું લોહી વેવડાવશે, બલિદાન બનશે, એમના પાપોની ખંડણી ચૂકવશે. ત્યારે તમે એ સાંભળ્યું નહીં અને માન્યું નહીં અને એના અધીન થયા નહીં અને માટે તમે બંડખોરો છો. કે છે તમે બંડખોરો છો. ગીતશાસ્ત્ર 68મો અધ્યાય 18મી કલમ, ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 68મો અધ્યાય અને તેની 18મી કલમ 522મું પાનું, તું ઉચ્ચ સ્થાનોમાં ગયો છે, તું બંદીવાનોને લઈ આવ્યો. કે છે તે માણસો પાસેથી નજરણા લીધા છે, બંડખોરો પાસેથી પણ લીધા છે. કે છે જેથી યહોવા દેવે દેવ તેઓમાં રહે. કે છે હા, એ તમે બંડ પોકાર્યું. કે છે અને તમે ઈશ્વરની વાતો માની નહીં તો હવે તમે એક દિવસ આવશે કે જ્યારે હાડેસ સાથે તમે નરકાગ્નિમાં જવાના. પ્રકટીકરણનું પુસ્તક તેનો 20મો અધ્યાય અને તેની 14મી કલમ, પ્રકટીકરણનું પુસ્તક 20મો અધ્યાય 14મી કલમ, જ્યારે આખરી ન્યાય થશે, પ્રભુસુના શ્વેત રાજ્યાસન આગળ એ બધાનો ન્યાય થઈ જશે, પછી આ બનાવ બનવાનો છે. અત્યારે તો એ લોકો હાડેસમાં જ છે હજુય, એ બધા અવિશ્વાસીઓ. મરણ તથા હાડેસ ને અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યા અને અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. કે છે હાડેસ અને હાડેસમાં બધા જે છે એને અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યા અને અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. તમે જુઓ કે હજુ સુધી કોઈ અગ્નિની ખાઈમાં ગયું નથી. એ બધા અવિશ્વાસીઓ ક્યાં જાય છે? હાડેસમાં જાય છે. એ લગભગ નરક જેવું છે પણ હજુ એટલું બધું નથી, પણ એ ત્યાં જાય છે બધા. પણ એક દિવસ હાડેસને અગ્નિની ખાઈમાં આખરી ન્યાય પતી જાય. કારણ કે આપણો ઈશ્વર બહુ ન્યાય છે અને બહુ ધીરજ રાખે છે, એટલે આખરે એ હાડેસને એ અગ્નિની ખાઈમાં નાખશે કે જે બીજું મરણ છે. જો કોઈ જીવનના પુસ્તકમાં નોંધેલો માલુમ પડ્યો નહીં તો તેને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યો. હજુ સુધી કોઈને અગ્નિની ખાઈમાં ઈશ્વરે ધકેલ્યા નથી. અને તમે જો કે આ વાત એ લોકોની આગળ એણે ઈસુએ ત્યાં પ્રગટ કરી. અને વાલા મિત્રો, પછી જે જીતેલો રાજા હોય, એ જે જીતેલો રાજા હોય તે હંમેશા પોતાના દેશની આગળ મેં યુદ્ધની અંદર જીત મેળવી છે એના પુરાવા રજૂ કરવા પડે ભાઈ. એ જીતના પુરાવા રજૂ કરવા માટે એ લોકો પ્રિઝનર્સ ઓફ વોર લઈ આવે, POWs, કે બીજા સામેના લશ્કરના જે બધા સૈનિકો પકડ્યા હોય કે લોકો પકડ્યા હોય એમને લઈ આવે, એમના બધા જે બધા ટેન્ક્સ તૂટી ગઈ હોય કે તોડી પાડી હોય, એમના ફાઈટર જેટ્સ તોડ્યા હોય, એ બધો જ સામગ્રી ભરીને એવા લઈ આવે અને પોતાના લોકોની આગળ પોતાની જીતના મેડલો તરીકે રજૂ કરે અને રજૂ કરે. તમે જુઓ કે શા માટે હમણાં થોડા વખત ઉપર આપણે અમેરિકા વોર ઇન ટેરોરિઝમમાં છે, વોર ઓફ ટેરોરિઝમ, કેટલાય વખતથી એ ત્રાસ સામેના યુદ્ધમાં છે અને કેટલાય બધા ટેક્સ પેયર્સના મની વાપર્યા છે. તો હવે અમને કંઈક બતાવવું પડે ને આ યુદ્ધમાં તમે શું કરો છો ને તમે જીત્યા કે ના જીત્યા. અને એટલે શું કર્યું પછી આખરે, પેલા બિન લાદેનને પાડી દીધો, રાઈટ, એના DNA સેમ્પલ્સ ને બધું, એના પિક્ચર્સ આ તે બધું એ લોકો લઈ આવ્યા, એના વિડીયોઝ ઉતાર્યા છે, બધું જ. શા માટે? કે જેથી આ અમેરિકાનો જે પ્રમુખ છે, પ્રેસિડન્ટ, એને જવાબ આપવાનો છે લોકોને. અને એટલા માટે એ ઓબામાએ જાહેર કર્યું કે અમે બિન લાદેનને ખલાસ કરી નાખ્યા છે. તમે જો કે એ રજૂ કરવું પડે અને એવું જ પ્રભુ ઈસુએ પણ કરવું પડે. અને એટલા માટે ત્યાં કોલોસ્યોનો પત્ર તેનો 2:15 કોલોસ્યોનો પત્ર તેનો 2 અને તેની 15 199મું પાનું નવા કરારમાં, અને રાજ્યો તથા અધિકારીઓને તોડી પાડીને. તમે જો કે શેતાનના જે બધા રાજ કરનારા હતા, અધિકારીઓને તોડી પાડીને, વધસ્તંભે તેઓ પર જય મેળવીને તેઓને જાહેર રીતે ઉઘાડા પાડ્યા. હા, એ આખું પ્રોસેસન લઈને ગયો. જ્યારે આપણે FSC 4:8 વાંચે છે કે તે ઊંચાણમાં ચડીને શું કહે છે, બંદીવાનોને લઈ ગયો. તે ઉપર ચડ્યો એ પહેલાં શું એ નીચે ઉતર્યો નહીં એમ બાઇબલ પૂછે. એ આ બધા પોતાની જીતના મેડલો તરીકે કહે છે કે એ બધા અમુક દુષ્ટાત્માઓને, અમુક પતિત થયેલાઓને એ બાંધીને કહે છે કે એમને પોતાની જીતના મેડલો તરીકે જાહેર રીતે ઉઘાડા પાડ્યા, સ્વર્ગની આગળ રજૂ કરવા પડે એમને. અને ત્યાં 1 પિત્તર 3:22 નવા કરારમાં 22મી કલમ, દૂતો અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને સ્વાધીન કર્યા. અમે જો એમને હરાવી દીધા, પોતાને સ્વાધીન કર્યા, એમને POWs બનાવી દીધા, કર્યા પછી તે તો આકાશમાં ગયો અને દેવની જમણી તરફ બેઠેલો છે. તમે જો કે પ્રભુ ઈસુએ આ બધાને પોતાની જીતના મેડલો તરીકે એ રજૂ કર્યા એમ બાઇબલ આપણને સ્પષ્ટ કહે છે. પ્રભુ ઈસુએ સંપૂર્ણ જીત એ વધસ્તંભ પર મેળવેલી છે. અત્યારે જે પ્રભુના બાળકો, સંતો, નવા કરારના સંતો, જૂના કરારના સંતોને તો એ ઉઠાડીને લઈ ગયો સ્વર્ગમાં. નવા કરારના સંતો જે મરી જાય છે એમને આપણે દફનાવીએ છીએ, પણ એમનો આત્મા એ સીધો સ્વર્ગમાં જાય છે, એ સીધો સ્વર્ગમાં જાય છે. જ્યારે પ્રભુ ઈસુ આવશે રેપ્ચર વખતે ત્યારે એમના આત્માઓ આવશે. એમ કહે છે ને 1 થેસલોનિકી તેનો 4:13 આગળ કે તેઓ આવશે પોતાના શરીરોને લેવાને માટે. અને ત્યારે કહે છે કે કબ્રસ્તાન પહેલાં ખેડેલા ખેતર જેવી હાલત થઈ જશે, એ બધા ઉઠશે અને આપણે એ વાલાઓને આપણે મળી શકીશું. આપણે તો જો જીવતા આવીશું એ વખતે તો મરણ પામીશું નહીં, પણ આપણે રૂપાંતર પામીશું એ સ્વર્ગીય શરીરોમાં અને આપણે ઉંચકાઈ જઈશું. વાલા મિત્રો, ઈસુ એ શેઓલમાં ગયા અને આ હાડેસના એમને કહ્યું કે તમે પ્રભુ ઈસુ પર અથવા દેવના હલવાન પર વિશ્વાસ કર્યો નહીં અને એટલા માટે આ તમારી હાલત છે હવે. અને ત્યારબાદ ઈસુ એ હાડેસના રાજ્યાસન ખંડ તરફ એમણે ડગલા માંડવા માંડ્યા, કે જ્યાં શેતાન એના દુષ્ટાત્માઓને પતિ થયેલા એ દૂતોની સાથે સેલિબ્રેશન પાર્ટી મનાવવા ભાઈ ગયા હતા, અને તો એની સેલિબ્રેશન મચાવતો હતો ને, એને એમ કે હું જીતી ગયો છું, કે ઈસુ મેં મારો જે ન્યાયાધીશ છે ઈસુ એને મેં મારી નાખ્યો છે, અને હવે મારો કોઈ ન્યાય કરનાર નહીં ને, એના દૂતોને કહે કે હવે આપણે બધા છૂટા, કે હવે આપણો કોઈ ન્યાય કરનાર નહીં, આપણને કોઈ શિક્ષા કરનાર નહીં, હવે આપણને કોઈ બીવડાવનાર નહીં. અને ઈસુએ એના રાજ્યાસન ખંડ તરફ જાય છે અને ધીમે ધીમે પ્રકાશ વધતો જાય છે. એટલે પેલા શેતાન કે આલા અંધકારમાં પ્રકાશ કઈથી થઈ ગયો કે? અને એણે જોયું કે આ તો કોણ આવી રહ્યો છે? ઈસુ આવી રહ્યો છે. અરે આને તો મેં મારી નાખેલો, એ અહીં કઈથી આવ્યો કે? મારા રાજ્યાસન ખંડમાં કે? અને એણે ચીસા ચીસ કરીને બૂમા બૂમ કરીને એણે કહ્યું કે એના દુષ્ટ આત્માઓને ને એના શક્તિશાળી દૂતોને કે તમે જાઓ ને એને પકડો, એને મારી પાસે આવવા ના દેશો. અને દોડીને એના રાજ્યાસન ખંડ પાછળ, રાજ્યાસન પાછળ ભરાઈ ગયો. અને પેલા શેતાનના દૂતો જઈને ઈસુને રોકવા કોશિશ કરે છે, અને એક હાથથી પકડે તો એક ઝાટકો મારે ને પહેલાં આમ જઈને પડે, એક ઝાટકો આમ મારે તો પહેલાં આમ જઈને પડે. ઈસુ આખરે એ ત્યાં શેતાનની પાસે પહોંચી ગયા અને એના હાથમાંથી એ મરણનીને હાડેસની કૂંચીઓ ખેંચી લીધી. પ્રકટીકરણનું પુસ્તક અને તેનો પહેલો અધ્યાય અને તેની 18મી કલમ 243મું પાનું. પ્રકટીકરણનું પુસ્તક તેનો પહેલો અધ્યાય અને 18મી કલમ. અને હું જીવંત છું, હું મૂઓ હતો અને જુઓ સદાકાળ જીવતો છું, કે છે મરણની તથા હાડેસની કૂંચીઓ મારી પાસે છે. અત્યાર સુધી શેતાનની પાસેથી, હિબ્રુ 2:14 પ્રમાણે કે મરણની સત્તા એની પાસે હતી, અને મરણની સત્તાથી એ લોકોને શું કરતો હતો? બીવડાવતો હતો ને ધાક ધમક્યો આપતો હતો. પણ હવે તો ઈસુએ એના હાથમાંથી એ મરણનીને હાડેસની કૂંચીઓ ખેંચી લીધી, અને હવે ઈસુ કહે છે મારી પાસે છે. અને એટલા જ માટે ઈસુ કહી શક્યા ને આ માથીની સુવાર્તાના 28મા અધ્યાયની 18-20 કલમમાં કે આકાશમાં તથા પૃથ્વી પર સર્વ, શું સર્વ? અધિકાર મને આપવામાં આવે છે. સર્વ અધિકાર હવે મારી પાસે છે. તમે જો કે ચાવીઓ એ અધિકાર ધરાવે છે, અને મરણની ને હાડેસની કૂંચીઓ એ ચાવીઓ એને ખેંચી લીધી. હવે સર્વ અધિકાર એની પાસે છે. અને પછી એ ઊંડાણમાંથી ઈસુ ઊંચાણમાં ચડતા હતા, એ શેવલમાંથી એ કૂંચીઓ એના હાથમાંથી ખેંચી લઈને બહાર નીકળતા હતા. અને શેતાનને થયું કે ખલાસ, હવે આપણી પાસે કોઈ અધિકાર રહ્યો નહીં. અને એટલે એ કૂંચીઓ પાછી લઈ લેવા માટે એ કૂદીને ઈસુના એક પગે લટકી પડ્યો અને એને નીચો ખેંચવા માટે ઈસુએ એના બીજા પગથી જબરજસ્ત લાત મારી એના માથામાં, તેનું માથું છુંદાઈ ગયું, ફાટી ગયું. ઉત્પત્તિનો 3:15 કલમ, તું તેની એડી છૂંદશે પણ તે તારું માથું છુંદી નાખશે. ત્યાંથી આપણે શરૂઆત કરી, ત્યાં જ હવે આપણે પૂરું કરીએ છીએ. તમે જો કે એ ઈશ્વરનું વચન અક્ષરશ ઈસુએ પૂરું કર્યું, તું તેની એડી છુંદી નાખશે પણ ઈસુ તારું માથું છુંદી નાખશે. ઈસુના મરણથી શેતાનનું માથું છુંદી નાખવામાં આવે છે. પ્રાર્થના કરીએ. થોડો સમય શાંત રહીએ. વાલા મિત્રો, જો કોઈ હજુ પણ પ્રભુ ઈસુનો સ્વીકાર ના કર્યો હોય તો વાલા મિત્રો, એ બહુ ભયંકર બાબત છે કે આપણે આપણી જાતને એ હાડેસમાં અને પછી આખરે એ નરકાગ્નિમાં લઈ જઈએ છીએ. કોઈ આપણે આપણા હૃદયને કઠણ ના કરીએ. જો હજુ સુધી તમે પ્રભુ ઈસુને જીવન ના સોંપ્યું હોય તો વાલા મિત્રો, ઝૂકી જવાનો સમય છે. તમારા હૃદયમાં પ્રાર્થના કરો ને પ્રભુને કહો, પ્રભુ મુજ પાપી પર દયા કર, તારા લોહીથી મને દોષ શુદ્ધ કર. શા માટે હું શેતાન ને એના દૂતોની સાથે એ નરકાગ્નિમાં જાઉં? હા, એ હાડેસમાં પડેલા માણસે બૂમ પાડીને કહ્યું કે હું આ બળતામાં વેદના પામું છું. એક પાણીનું ટીપું જો મને આપવામાં આવે, મારી જીભને એક સેકન્ડ માટે ઠારવાને માટે, તો કેટલું સારું. દરેક જણ આપણા હૃદયમાં પ્રાર્થના કરીએ ને પ્રભુને કહે, પ્રભુ તારો આભાર કે તું વધસ્તંભ ઉપર મારે માટે વિંધાયો, અને પ્રભુ તે તારા લોહીથી મારા પાપોની ખંડણી ચૂકવી નાખી. શેતાન વારંવાર એ આરોપનામું રજૂ કરતો હતો, ભાઈઓ પર દોષ મૂકનાર રાત અને દિવસ. એ આરોપનામું તે ખિલ્લા મારીને વચ્ચેથી ફાડી નાખ્યું છે, કારણ કે તારા લોહીથી તે અમારા પાપોની ખંડણી ચૂકવી દીધી, અમને નવું જીવન આપ્યું. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા પ્રભુ, તારા વચનો કેટલા અતિ મૂલ્યવાન છે. મધપુડાના ટીપા કરતા અતિ મીઠા છે, તે મારી રુચિને ભાવે છે. પ્રભુ તારા વચનો વગર અમે આ દુનિયામાં કેવી રીતે જીવી શકીએ? બાઇબલ એકલું એવું જ પુસ્તક છે કે જે સત્ય છે, જે સત્ય ઇતિહાસ છે, જે સત્ય હકીકત છે, એ સાચી સુવાર્તા છે અને ઉદ્ધારનો માર્ગ છે. પ્રભુ ઈસુ, અમે તમારો આભાર માનીએ છીએ કે કાલવરીના વધસ્તંભ ઉપર તમે અમારે માટે બલિદાન બની ગયા, જેથી અમારે માટે આજે પાપોની માફીને નવું જીવન છે. જે વાલાઓએ પોતાના હૃદયોમાંથી પ્રાર્થનાઓ કરી છે, પ્રભુ તમે પ્રાર્થનાઓ સાંભળી છે. પ્રભુ તમે પાપોની માફીને નવું જીવન સતત આપતા જાઓ, અને પ્રભુ તમારા માર્ગોમાં અને તમારા વચનો પરના પ્રેમમાં તમે તેમને વધારતા જાઓ, તમારા પરના વિશ્વાસમાં વધારતા જાઓ. અને પ્રભુ આ ફિલાડેલ્ફિયાની ગુજરાતી મંડળીને અને એના એક એક કુટુંબોને, એક એક સભ્યોને, એક એક વ્યક્તિને, મોટાથી નાના સર્વને પ્રભુ તારા આત્માના બમણા હિસ્સાથી ભરપૂર કર, અને પ્રભુ આશીર્વાદિત કર, અને પ્રભુ તારા મહિમાને અર્થે પ્રભુ તેમનો ઉપયોગ કર. ફરીને એક વખત આ મંડળીના સર્વ આગેવાનોને, લીડર્સને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા આત્માના બમણા હિસ્સાથી એમને પણ તું સતત અભિષિક્ત કરતો રહે, અને પ્રભુ તમારા મહિમાને અર્થે તમે એમને વાપરતા રહો. ફરીને એક વખત આભાર માનીએ છીએ આજના સંદેશાને માટે, આજના વચનને માટે. એ વચનોના પ્રકાશમાં ચાલવાની અમને કૃપા આપો. પ્રભુ, અમે સર્વ તમારા હાથોમાં સોંપાયા છે. ઈસુને નામે માગીએ છીએ. આમેન.